પરવાદિરાજ દસ લક્ષણી પરિસરનો આજે પહેલો પ્રારંભનો દિવસ છે. દર વર્ષે ઉજવીએ છીએ, વર્ષમાં ત્રણ વાર આવે છે, પણ એ માઘ મહિનો અને ચૈત્ર મહિનાનો કદાચ ખ્યાલ નહીં હોય. સામાન્યપણે આ ભાદરવા મહિનાનો ઉજવે છે. ક્યારેક વિચારણા આવે છે કે દર વર્ષે આપણે ઉજવીએ છીએ, એમાં વરસ ચાલ્યું જાય છે, આપણી પણતીમાં, આપણી રૂચિમાં, આત્મ આરાધનાની એક ભાવનામાં કંઈ ફરક પડે છે કે નથી પડતો? કાળ સમય કોઈના માટે ઊભો નથી રહેવાનો, પણ એક મહા મોંઘેરો જે અવસર મળ્યો છે એમાં આપણે શું મેળવવું છે, શું મેળવવા માટે આ યોગ બન્યો છે, એનો એક ગંભીરતાથી એક વિચાર કરવો જોઈએ. દસ લક્ષણ એટલે કે દસ પ્રકારના ધર્મ નથી, ચારિત્રરૂપ એક ધર્મ છે, એના લક્ષણો તો ઘણા છે. એમાંથી એક આ દસ લઈને આ દસ દિવસની આરાધના કરાય છે. એમાં ખાસ કરીને આપણા જીવનના પરિણામો સાથે એ મેળ કરીને કરાય છે. પહેલાં ચાર કસાય લે છે, પછી જે સામાન્યપણે દરેકના જીવનમાં હોય છે, પછી સત્ય અને પછી ચારિત્ર સંબંધી સંયમ તપ એ રીતે લઈને ત્યાગ આકિંચન અને બ્રહ્મચર્ય એ રીતે આવે છે. દરેકની પાછળ આપણી એક ભાવના જોડાયેલી હોય છે. અને જેમ બુજે ગુરદેસી અર્થ કર્યો, ઉત્તમ શબ્દ થી કોનું સૂચક છે, એનો અર્થ શું, સમ્યક દર્શનનું સૂચક છે. એમ એમ કહી નહીં, શા માટે? ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જમાં ઉત્તમ શબ્દ એ સમ્યક દર્શનનું સૂચક છે. કેમ, શા માટે? જ્યાં ક્રોધ આદિ કસાય કરવાનો અભાવ છૂટ્યો નથી ત્યાં સુધી તમને ક્ષમાની ઉત્કર્ષતા પ્રગટ નહીં થાય. જ્યાં સુધી ક્રોધ કરવા જેવો નથી એવો અભિપ્રાય નહીં થાય ત્યાં સુધી ઉત્તમ ક્ષમા, ઉત્તમ ક્ષમા એટલે ક્રોધની અંશ પણ નહીં, ક્યાં કે જ્યાં મનમાં પણ અનુમોદના ન હોય ઉત્કર્ષપણું છે. પણ એ પહેલાં શું જોશે, સમ્યક દર્શન. અને એ સમ્યક દર્શન નથી તો આવી જે નવ નવ કોટીએ જ્યાં ક્રોધ કસાયનો ત્યાગ, એવી ઉત્તમ ઉત્કૃષ્ટ ટોચની એ દશા ક્યારેય પ્રાપ્ત થવાની નથી. તો જીવનમાં સૌથી પહેલું, અને જ પૂજ્ય ગુરુદેવસિંહના 45-46 વર્ષ સુધીના પ્રવચનોનો એક સાર શું છે, શ્રદ્ધામાં એકતા તૂટે છે તો સમજી લેવું એ કસાય અનંતકાળ નહીં રહી શકે. અને શ્રદ્ધામાં એકત્વ રાખીને ગમે તેટલી મંદતા કરશો એ કોઈ દી અભાવ નહીં થાય. જીવનમાં આપણે અનાદિકાળથી શું પ્રયત્ન કરી ચૂક્યા, જે છઢાળામાં આવે છે, મુનિવ્રત ધાર અનંત વેર દ્રવે, તો કેમ ન થયું? કોઈને એમ પ્રશ્ન થયો, આટલું બધું આપણે કર્યું? ચોખા મુનિ અત્યાર એમને કે ખાલી બાયથી એટલી નહીં, પણ જેમાં કોઈ બાયનો દોષ ન આવે એવું પણ પાડ્યું. દ્રવ્યલિંગી જેને કહેવાય, નહીતર એ ચોખ્ખું ન હોય તો નવમી ગ્રવેક સુધી તો જઈ પણ ન શકે, અને છતાં શું ખામી રહી ગઈ બાયના વ્રતાદિમાં? શું ખામી રહી ગઈ કે એમાં નહોતી, અભિપ્રાયમાં ખામી હતી. અને એ જીવનમાં પહેલું કરવા જોઈએ તો કહે કે ચાલો આ તો સારું કર્યું, અમે અભિપ્રાય રાખશું, નથી કરવા જોઈએ અને કરતા રહેશું, સૌથી સારામાં સારું. તો એ જ દેખાડે છે, કરતા રહેશું એ જ દેખાડે કે તને હજી અભિપ્રાય પડ્યો, તને એકત્વનો અભિપ્રાય પડોશી તને દેખાડે છે. જીવન લાચારી જ્યાં હશે ને ત્યાં એનો ખેદને ખટક થઈને એ છૂટા વગર રહેશે નહીં. જેમ બારમાં કોઈ ભાઈ શું છે, પૈસા હોત તો અમે શું કરત, ધંધો ન કરત, પણ કાંઈ નથી એટલે શું કરવી પડે છે, નોકરી. એ મજબૂરી છે કે હોંશ છે? એમાં મજબૂરી છે, લાચારી છે, અને તો એને છૂટીને એ ક્યાંક પ્રયત્ન કરશે એમ જ્યાં સુધી ક્રોધાદી કસાય કરવા જેવા નથી એવો અભિપ્રાય જ્યાં સુધી અંદરમાં નહીં થાય ત્યાં સુધી વધારે વધારે શું થશે, ક્રોધને દબાવશું. જેને પૂજ્ય બેનસીના શબ્દોમાં કહીએ તો એ રૂંધાયેલો કસાય ફાટા વગર રહેશે નહીં, અને એકત્વ વગરનો કસાય છે એ અભાવ થયા વગર રહેશે નહીં. બે દિશા આપણે સ્વીકારી લેવાની છે. પહેલો પ્રયત્ન છે ને કા તરફ જવી છે, એકત્વ છોડવા માટે કે અભાવ કરવાના માટે. એકત્વ છૂટશે તો જ અભાવ સુધી પહોંચી શકશે. એકત્વ રાખીને એની વૃદ્ધિ કરશે, અભાવ નહીં કરાય. અંતે તો અભાવ જ કરવો છે, પણ એ ચારિત્રનો પુરુષાર્થ તેના પહેલા શું હશે, એકત્વ તોડવાનો, એની રુચિ તોડવાનો, એનું મમતાનો એ અભિપ્રાય પહેલા બદલવો એ જોઈએ. તે શ્રદ્ધા તો અહીંયા આપણે 10 લક્ષણ એ પણ ચારિત્રરૂપ ધર્મ જેને ઉત્કર્ષપણે મુનિરાજને થયા એના આપણે એક એક દિવસ લઈને પાછું એમ ન માનું કે આજે ક્રોધ નહીં કરો કાલે. જીવનમાં એ પ્રકાર નથી, એક વ્યવહારના કાળમાં ક્રમ પડે છે, બાકી પરિણામમાં તો એક ધારા છે. આ બધા 10 દિવસમાં એ કાળના પ્રવાહમાં એ ક્રમ પડતા હોય છે, બાકી તો ખરેખર એક અભિપ્રાય, અભિપ્રાય બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. અને એ જ અભિપ્રાય કહો, શ્રદ્ધા કહો, એ જ સમ્યક દર્શન કહો જે આજે આવ્યું હતું ને. શું આવ્યું હતું છેલ્લે, શું આવ્યું હતું, ભેદ જ્ઞાન જેનું મૂળ છે. કોનું, શેનું શબ્દ શું વાપરો હતો આપણને કીધું ને, એમાંથી શબ્દો મળવા જોઈએ, એમાંથી શબ્દો મળે. અનુભૂતિ એ થાય અને તો જ શું થશે, જ્ઞાની થશે. 19મી ગાથામાં મુખ્ય કોની વાત હતી, ક્યાં સુધી અજ્ઞાની, તો એમાં અમૃતચંદ્રાચાર્ય દેવ એ સાથે કે જ્ઞાની ક્યારે થશે એની પણ એક વાત એ લઈ લીધી. તો ફરીથી આજ 10 લક્ષણ પર્વ ખરેખર તો આરાધનાના પર્વ શેના માટે હોય છે, આપણે જે કોઈ જૈન દર્શનના પર્વો છે એ આરાધનાના પર્વો છે શેના માટે હોય છે. અંતરંગની પણતીને ઉલ્લસિત થઈને સાધનામાં અગ્રસર થાય એના માટેની હોય છે. ખાલી એક કાળ માટે ને કંઈક બીજા માટે નથી, એ સાથે હશે. અને ફરીથી એક વિચારી લેવું, જેને કસાય કરવાનો એકત્વ છૂટશે એને સહજપણે મંદતા થયા વગર રહેશે નહીં. પણ મંદતા કરવા જશું એટલે એની ગેરંટી નથી કે એને મંદ રહેશે. પણ જે એનો અભાવ કરવાનો, એનું એકત્વ છોડવાનો જે પુરુષાર્થ કરે છે એની પણતીમાં સહેજે એ કસાયની મંદતા થયા વગર રહેતી નથી. તો અહીંયા મૂળ પાયામાં ઉત્તમ શબ્દ કહીને તો આપણે એ મુનિરાજની તો ઉત્કૃષ્ટ દશા છે ત્યાં સુધી આપણે ન પહોંચીએ, પણ એટલી ભાવના તો જરૂર કરી શકીએ. અને આવી દશાને પ્રાપ્ત એવા આચાર્ય ઉપાધ્યાય મુનીશ્વરોનું ત્રણેય કાળના એનું સ્મરણ કરી શકીએ. એક વિચારવા જેવું છે એ દશા કેવી હશે કે જેને આપણે ક્યું પદ કહીએ છીએ, એ પદ ક્યું કહીએ છીએ, પરમેષ્ટી પદ, પંચ પરમેષ્ટી છે ને, પરમેષ્ટી પરમ ઇષ્ટ પદ, એમાં જેને સ્થાન મળ્યું છે. અને પૂજ્ય ગુરુદેવશ્રી તો ઘણીવાર શું યાદ કરતા હોય, ગંધર્વ દેવના નમસ્કાર જેને પરોક્ષપણે પહોંચે છે. જ્યારે એ શાસ્ત્રની બારંગીમાં સૌથી પહેલું નમસ્કાર મંત્રમાં યાદ કરે, જે પદની અંદર અરિયંત અને સિદ્ધ પરમાત્મા હોય એમાંનો જેમનો પ્રવેશ થાય એ દશા કેવી હશે. તો એવી દશાની આપણે બધા આ 10 દિવસોમાં એની ભાવના કરીએ છીએ. એ પદને પ્રાપ્ત મુનીશ્વરોને અત્યંત ભક્તિ ભાવનાથી સ્મરણ કરીને વંદન એ કરીએ છીએ, એનું આ એક પર્વ છે. હવે એમાં કે બધાને સરળ પડે એટલા માટે શું હોય છે, સિદ્ધાંત સાથે શું હોય છે, દ્રષ્ટાંત હોય છે. તો એટલું યાદ રાખવું, સમયસાર જેવા પરમાગમના મહા સિદ્ધાંતો હશે ને તો દ્રષ્ટાંત પણ થોડા ગંભીર હશે. પાછી એમ ન સમજી લેવું, બધામાં હોય છે એને કોઈ ના નથી, પણ એમાં અમૃતચંદ્રાચાર્ય દેવના દ્રષ્ટાંત પણ કેવા હશે થોડીક ગંભીરતાથી વિચારવા જેવા હોય. શક્ય જ છે એ સિદ્ધાંતને સરળ કરવા માટે. અને ઘણી વાર બહુ જ વિચારવું, દ્રષ્ટાંતમાં એટલો ઉપયોગ બહુ ન લગાડ પછી કે સિદ્ધાંત જ યાદ ન આવે. મૂળ દ્રષ્ટાંત શેના માટે હોય છે? સિદ્ધાંતને સરળતા માટેનો હોય છે, અને એટલા માટે એ સિદ્ધાંતની મુખ્યતા રાખીને એ અહીંયા દ્રષ્ટાંત ઉપર પોતે વિચારવું જોતું હોય છે. અને એ દ્રષ્ટાંતો પણ અમૃતચંદ્રાચાર્ય દીધા છે, ક્યારેક તો ખુદ સ્વયં કુંદકુંદાચાર્ય ગાથામાં પણ લીધા છે. એ દ્રષ્ટાંતો કેવા હોય છે, જેને કેવા કહે? 2000 વર્ષ પહેલા પણ જેટલા એ દ્રષ્ટાંત એટલા આજે પણ લાગુ પડે છે, જેને શું કહેવાય, ટાઈમલેસ એક્ઝામ્પલ્સ. એવું નથી તે ત્યારે છે, પહેલા 2000 વર્ષ પહેલા માટીને ઘડો હતો, હવે તો માટીનો ઘડો નથી, હવે તો પાણીનો ઘડો હોય છે ને. નહીં આપણે પાણીનો જ નહીં, ચાલો ઘીનો ઘડો, ઘીનો ઘડો હોય છે, આપણે બધા જ બોલીએ છીએ હે ને. કોઈ મહેમાન ઘરે આવે તો પાણીનો ગ્લાસ આપે કે ના આપે? પાણીનો ગ્લાસ આપે કે ના? યસ ઓર નો? અહીંયા ઓબ્જેક્ટિવ હોય, શેનું છે? અરે ભાઈ, એ 2000 વર્ષ પહેલાં પણ એ જ વાત હતી, અત્યારના પણ છે. અરીસો છે અને સામે અગ્નિ છે, અગ્નિ છે જુદી જુદી છાણાની લાકડી, અને આ છે. બધા જ જે દ્રષ્ટાંત વિચારશો કે 2000 વર્ષ નહીં, હજી પણ જ્યારે જોશો ત્યારે એવું શું છે, એ લાગુ પડતા હોય એવા જ દ્રષ્ટાંતો આપણને આપ્યા છે. દૈનિક જીવનને લાગુ પડતા હોય છે, તો એ દ્રષ્ટાંત ઉપરથી આપણને એ સરળ થઈને એક મહા ઉપકાર માનવા જેવો છે આ, કે આપણને એ તત્વ સમજાય, સિદ્ધાંત સમજાય, એટલે આચાર્યદેવ દ્રષ્ટાંત ગોતી લાવ્યા છે. આશ્ચર્ય થાય એવું છે, આચાર્યદેવ આપણા માટે કેટલું કર્યું અને એની સામે આપણે કેટલું કર્યું છે. આપણા ઉપર એક નિષ્કારણ કરુણા કરીને સિદ્ધાંત તો આપ્યા, સમજી શકાય એના માટે દ્રષ્ટાંત ગોતી લાવ્યા, એની સામે આપણે એની કેટલી દરકાર, ગુજરાતીમાં કહીએ દરકાર કરી છે આપણે. પૂજ્ય ગુરુદેવસિંહ એક ખાસ કહેતા, જો સમજવું છે પામવું છે તો પેલો નકાર ક્યારેય ન લાવવો. સામાન્યપણે આજ ખબર નહીં, ત્યાં તો બધું શબ્દો કેવા વાપરે, કાંઈ એચીવ કરું તો પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડ, તો ત્યાં બધું જ તમને યાદ આવે, તો અહીંયા કેમ પહેલી નેગેટિવ આવે? કોઈ પણ ધંધો કરે અથવા કોઈ એજ્યુકેશનમાં જાય તો પહેલું એમ થાય કે ખબર નહીં ભાઈ પાસ થશો કે ના પાસ, એવું હશે ને? નહીં, આ બનાવીએ તો છે પણ હવે પ્રોફિટ થશે કે લોસ નહીં, ત્યાં શું હોય છે? ના હોય છે, કોન્ફિડન્સ હોય છે બધું. અરે અનિશ્ચિત પુણ્યનો વિશ્વાસ છે તો નિશ્ચિત તત્વ અભ્યાસનો કેમ વિશ્વાસ નથી આવતો? ત્યાં કોઈ જ ગેરંટી નથી કોઈ કે કરશે ગમે એટલો, જેને કે ના બહુ જ નફાકારક પ્રોફિટેબલ બિઝનેસ છે, ગેરંટી નથી બધાને મળશે. તો જ્યાં અનિશ્ચિતતા છે ત્યાં આપણને શું થાય છે, નિશ્ચિતપણું લાગે છે. અને અહીંયા નિશ્ચિતપણું છે કે તત્વ અભ્યાસ કરીએ અને જીવનમાં શાંતિ ન મળે એવું ક્યારેય બનવાનું નથી. કોઈ પણ પ્રશ્નનું સમાધાન જ્ઞાન પાસે છે, રાગ પાસે નથી. રાગ તો કહેશે આમ કર્યું હોત તો આમ કર્યું, જેને શું કહેવાય, ઇફ એન્ડ બટ. રાગ પાસે શું છે, ઇફ એન્ડ બટનો કોઈ દી અંત નથી. અને જ્ઞાન પાસે શું છે, સર્વ સમાધાનકારી હોય તો તે જ્ઞાન છે. જ્ઞાન જેવું જ્યાં સમાધાન છે ત્યાં ક્ષમતા છે, અને જ્યાં જો અને તો છે ત્યાં આકુરતા છે, મમતા છે. તો અહીંયા આપણને આ સમયસાર જેવું જીનવાણી, એમાં પણ આપણને એક દ્રષ્ટાંતો આપીને સિદ્ધાંતો સરળ કહીને નિરંતર એક જ્ઞાનનું શરણ લેવા જેવું છે. હર સમયે ક્યાંય પણ પૂછવું હોય તો કોને પૂછવું છે, રાગને પૂછવું છે કે જ્ઞાનને પૂછવું છે? જેનામાં જાણવાનું નથી એવા રાગને શું પૂછવાનું છે? રાગ મોહ પક્ષપાત કર્યા વગર રહેશે નહીં, અને જ્ઞાન છે એ સત્ય સમ્યક કીધા વગર રહેશે નહીં. ભણતા ત્યારે કદાચ બે ઓલા આવતા હશે, એક પ્લેન મિરર આવતા ને બીજા ક્યાં આવતા, લેન્સ, લેન્સ આવતા ને, કોનકેવ ને કોનવેક્સ, નહીં? એમાં શું થતું, એકમાં ઇમેજ કેવું હોય, મોટું હોય, હસતું જે ઓરિજિનલ હોય, અને બીજામાં કેવું હોય, અને પ્લેન મિરર હોય તો એમ જ્ઞાન કેવું છે? જેવો વસ્તુ સ્વરૂપ છે તેવું બતાવનાર એક જ્ઞાન છે, અને જ્ઞાનમાં સર્વ સમાધાન થવાનું છે. તો આ જીનવાણીનો ગુરુવાણીનો અભ્યાસ કરીને અંતે ક્યાં પહોંચવાનું છે? જ્ઞાનના શરણમાં પહોંચવાનું છે. એ જ્ઞાનનું બખ્તર પહેરી લેજે, તને કોઈ દુઃખી નહીં કરી શકે. તો અહીંયા સિદ્ધાંતો અને સિદ્ધાંતોને સમજાવવા માટે એ દ્રષ્ટાંત આપ્યા છે. દ્રષ્ટાંતને પણ એક ગંભીરતાથી વિચારીને સિદ્ધાંત તરફ આપણે પહોંચવાનું છે. તો 19 ગાથા છે, એમાં થોડીક હવે બેક જઈને સમયસારમાં સૌથી પહેલી કઈ ગાથાથી દ્રષ્ટાંત આપવાનું શરૂ કર્યું છે? કઈ ગાથાથી? એટલે બધા ચાલી ગયા, બધી ખબર તો હશે કે ભૂલાઈ ગયું હશે. બીજી, ચોથી, છઠ્ઠી, આઠમી અને પછી સીધી 11, આ રીતે ક્રમ આવે છે. સૌથી પહેલી સેનાથી આપે છે, બીજી, ચોથી, છઠ્ઠી. ખાલી નાની નાનું આપણે રેફરન્સ જોઈ લે. બીજી ગાથામાં શેનો રેફરન્સ આપ્યો છે? બીજી ગાથા એમાં પેજ આપણે લઈએ 9 નંબરનું પેજ. બીજી ગાથા 9 નંબરનું પેજ, અને એમાં જે પેરેગ્રાફ છે ને એમાં છે, જ્યારે આ જીવ, એમાં ત્રીજી ને છઠ્ઠી લાઈન છે, અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે પુષ્ટ થયેલો મો. અહીંયા દ્રષ્ટાંત આપ્યું, મોને કોની સાથે સરખાવ્યું છે? કેળની મૂળની ગાંઠ. કેળના ઝાડ હોય છે ને મૂળ, કે એના બચારા કોઈ એમાં નીકળ્યા જ કરે, એમાંથી નીકળ્યા જ કરે. કેળ, જે કેળનું જે મૂળ છે એમાંથી, એમ જ્યાં મો છે એમાંથી શું નીકળ કરશે? રાગદ્વેષ નીકળ્યા જ કરશે. જે કેળનું મૂળ જે છે એમાંથી, એનાથી નીકળ્યા જ કરતું હોય છે. એવી રીતે અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે મો છે એને જ અનુસાર જેવો રાગ. ઘણા તો કે અમને કેવું, અમને તો મને આમ ગમ્યું, મને તો આમ મન થયું. કોઈ દી યથાર્થપણાના નિર્ણય વિના આપણે ક્યાં દોરવાઈ જઈએ છીએ? મને મનમાં આમ થયું, મને આ વિચાર, અરે એ યથાર્થ છે કે નહીં એવું વિવેકપૂર્વક જ્ઞાન પાસે ક્યારેય ગયા નથી. જ્ઞાન કહો કે વિવેક કહો, મો પાસે પક્ષપાત જે કરે એવા મોથી નિર્ણય કર્યો છે, પણ જે વિવેક કરાવે એવું જ્ઞાન પાસે. એના દ્રષ્ટાંત સામાન્યપણે કહીએ, કોઈ વિવેક, કોઈ મહેમાન આવ્યા હોય, હાથમાં પાણીનો ગ્લાસ લાવે નોકર, તો શું કહે ને કે ભાઈ આવું ન લઈ, શેમાં લવાય? ટ્રેમાં લવાય હોય. એવી રીતે ક્યારેક કોઈ એને શેઠે માગ્યું કે મને શું જ લાવ, તો એ શેમાં લઈ આવ્યો? તો બરોબર કર્યું કે નહીં? એનું વિવેક જોશે. એમ અહીંયા અજ્ઞાન જે છે કેળની, એમાંથી રાગદ્વેષ નીકળ્યા જ, એમાં જે નીકળે એમ જ્યાં અવિદ્યા છે, અજ્ઞાન છે, મોહ છે, એમાંથી રાગદ્વેષ નીકળ્યા વગર રહેશે નહીં. અને એ રીતે એ બીજી ગાથામાં સમય, સમય એટલે જીવ નામનો પદાર્થ, અને એના બે ભેદ પાડ્યા હતા. ક્યાં ભેદ પાડ્યા હતા? સ્વસમય અને પરસમય. અને પરસમય એટલે અજ્ઞાની, સ્વસમય એટલે જ્ઞાની. તો પરસમય એવા અજ્ઞાનીને નિરંતર મોહમાંથી શું, મિથ્યાત્વમાંથી શું નીકળ્યા કરે છે? રાગ દ્વેષ જ નીકળ્યા કરે છે. એ દ્રષ્ટાંત માટે એમાં હતું. હવે ચોથી ગાથામાં આપણે જોઈએ કયો દ્રષ્ટાંત લીધો છે. આમ જેને કહે ને 1 લાઇનર, આ બધા દ્રષ્ટાંત છે. પેજ નંબર 12 છે, અને એમાં પણ ઉપરથી છઠ્ઠી લાઈન છે, સમસ્ત વિશ્વને એક ક્ષેત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વેવડાવે છે. મળે છે શબ્દો? ક્યારે લાગે છે આ કોની વાત કરી? આપણી અત્યારની? હું તો કોઈની નહીં, અંડરમાં મારો ઓન બિઝનેસ ચાલે છે, મારું કાંઈ કોઈ નોકરી કે એવું નથી કરતો. એક વિચારવા જેવું છે, આ જે આખી વર્ણન કરે છે ને, કેવો છે જીવલોક? જીવલોક એટલે અજ્ઞાની કેવા છે. આચાર્યદેવને કેવી કરુણા આવી હશે? અરે તું ભાઈની અનુકૂળતાના ગંજ વચ્ચે બેઠો હોય તો સમજ લે, મોરૂપી ભૂત તારી પાસે કોની જેમ? નહીં ને, નહીં, અમારે તો બધું એટલું બધું ગોઠવાયેલું છે, વી મેનેજ. ખાલી અમારે તો રિપોર્ટ આવી જાય, અમારે તો ખાલી ઇન્સ્ટ્રક્શન દેવાની હોય, બીજું નહીં. જીવનમાં જો પહેલી બીજી ગાથામાં પણ મોહ, મુખ્ય જીવનું અહિત કરનાર કોણ છે? મોહ છે. એમાં પણ અનંત દુઃખનું કારણ એવો દર્શનમો મિથ્યાત્વ છે, અને અલ્પ પછી જે અસ્થિરતાના છે ચારિત્રમો એ પણ દુઃખદાયક. આ મોહ છે, મોહને એટલે તો આંધળો કહેવાય છે. તો અહીંયા ફરીથી શબ્દ શું વાપરો છે? સમસ્ત વિશ્વને એક છત્ર રાખતી, એટલે આખા અજ્ઞાની જીવનમાં મોટું મોહરૂપી ભૂત, જેમ કોકને ભૂત વળી ગયું તો શું થાય? એ જેવું કે એવું જ કરતા હોય છે. એમાં મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ, જેમ બળદ હોય એની ઉપર ક્યારેક કોઈ પૂછતું હશે ને, તને ભાર લાગે છે નથી લાગતો, ઓછો કરીએ કે એવું કોઈ પૂછતા હશે ને? એવું ન પૂછે ના, પણ અમને તો શું છે, બળદને પૂછતા હશે ખાવું છે કે નથી ખાવું, ભાવે છે કે નથી ભાવતું ઠંડી. બહુ જ વિચારવા જેવું છે. આચાર દેવે કીધું છે કે તને પાસે કોણ બળદની જેમ, એટલે આપણને કોની જેવો બનાવી દીધો? કોણે કીધેલું છે? પાછું એ નકાર કરતા પહેલા વિચાર કરવો છે. આચાર દેવે કીધું છે. જો તને આચાર દેવના વચનમાં વિશ્વાસ હોય તો વિચારજે કે બળદની જેમ એક પછી એક વિકલ્પોની ધારા કોઈ દી તૂટી છે? તો વિકલ્પ એટલે શું? બહુ જ વિચારવા જેવું જ. વિકલ્પ એટલે શું? વિકલ્પ આવ્યો નથી ને વિષય ગોતવા ગયા નથી, તે મજૂરીને બીજું શું કરીએ છીએ? કોઈ પણ જેને જે પણ વિકલ્પ આવે, વિકલ્પ આવે તો શું કરે, નેક્સ્ટ ક્યાં પહોંચે છે? આપણે એને વિષય ગોતવા જઈએ છીએ, વિષય મળે કે ન મળે પછી એને અનુકૂળ પડે, એ બધી તો જુદની વાત છે. આ બળદની જેમ જીવનમાં આપેલે કેમ આવી બધી વાત લીધી? હજી તો વિષય સમયસાનો તો ક્યાંથી શરૂ થશે? છઠ્ઠી ગાથાથી. પહેલા તને કાંઈક તત્વની ભૂખ લાગી છે, તત્વ સમજવા જેવું છે એવું ભાવમાં કાંઈ આવે છે કે અનુકૂળતાને તે સુખ માનીને તું બેઠો છો? અનુકૂળતા છે પણ, અનુકૂળતા છે પણ શું છે, અનાકૂળતા નથી. શું છે બેમાં મોટો? શું છે? આંતરો છે. શું છે તારી પાસે પુણ્યના ઉદયથી? શું છે? અનુકૂળતા છે. અને અનુકૂળતા એ સંયોગને દેખાડે છે, વેદનને નહીં. વેદન તારું શેમાં છે? સંયોગમાં છે કે તારા પરિણામમાં છે? પણ કલ્પનાથી આપણે શેમાં બેસીએ છીએ? આપણે અનુકૂળતા જાણે મારી શું છે, અનાકૂળતા. સુખ અનાકૂળતામાં છે, જ્યાં કોઈ પણ પ્રકારની આકુળતા ન હોય. કઈ આકુળતા ન હોય? ન મેળવવાની આકુળતા હોય, ન ભોગવવાની આકુળતા હોય, ન સાચવવાની હોય. આપણે કોઈ પણ સંયોગ વિચારી લેવો, આ ત્રણ પ્રકાર હશે આપણને. પહેલું તો મેળવવાની, મેળવવા પછી ભોગવવાની, અને ભોગવ્યા પછી સાચવવાની, ટકાવવાની. અહીંયા કહે છે બહુ જ ગંભીરતાથી કમસે કમ આ દિવસોમાં એવી રીતે આરાધના કરીએ કે એક જીવનની હવે શું પલટી જાય, એક મને નવી દિશા દેખાય. હવે કાંઈક જેમ કે ને, આઈ કેન સી એ લાઇટ એટ ધ એન્ડ ઓફ ટનલ, એમ મને હવે મારા જીવનમાં એક કંઈક નવું, એક આરાધના માટેની એક દિશા દેખાય. દિશા પલટશું નહીં ત્યાં સુધી દશા પલટવાની નથી આપણે. તો અહીંયા બળદની જેમ આચાર્યદેવ બહુ જ અત્યારના, આ ફરીથી આપણી એકલાની વાત નથી, કદાચ ક્યાં અનુકૂળતાના ઢગલામાં હોય, દેવ પર્યાયમાં પણ જ્યાં ભોગની સામગ્રી પડેલી છે, અને છતાં આચાર્યદેવ કહે છે બળદની જેમ કોણ મોહરૂપી ભૂત, એ પણ કોણે ઊભું કરેલું છે? અજ્ઞાનથી પોતે ઊભું કરેલું, કોઈ બીજું નથી. અને બળદની જેમ એ ભાર વેવડાવે છે. અને તેથી આગળ થોડુંક હજી વાંચવા જેવું છે. હવે એનો ઉપાય તો આપણને આકુળતા લાગે છે, મોહરૂપી ભૂત ભાર વધે, અને જોરથી તૃષ્ણારૂપી રોગની પીડા અંદરમાં થાય છે, છે ને, પીડા થાય. હવે એનો ઉપાય તો ખબર નથી તો શું કરે છે? આકળો બની બનીને મૃગજળ જેવા વિષય ગ્રામને જે ઘેરો ગાલે. આવ્યું છે ત્રણ સ્ટેજ આવ્યા. ક્યાં સ્ટેજ આવ્યું? પહેલું શું છે? મોહરૂપી ભૂતળું બળદની જેમ શું કરે છે, ભા, અને બહુ જ ભાર નાખીને કરે તો શું થાય અંદરમાં? પછી પીડા, ત્રાસ, આકુળતા થાય, થાય ને, બહુ બહુ થાય. અને પછી એનાથી શું થાય? એટલું બધું આ મેન્ટલ ટોર્ચરિંગ કર્યું ને આમ કર્યું તો શું થાય, અંતે કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ ઊભા થાય, એમાં અહીંયા શું થયું, તૃષ્ણારૂપી રોગ થયો. હવે એનો ઉપાય તો કાંઈ ખબર નથી, તો શું કરીએ છીએ, શબ્દ શું વાપરું, મૃગજળ જેવા વિષય ગ્રામને, પાંચ ઇન્દ્રિયના વિષયો અને ગ્રામ એટલે એનો સમૂહ છે ને, પાંચ ઇન્દ્રિયના વિષયનો સમૂહ, એને પાછો શું કરીએ છીએ, ઘેરો ઘાલે. ઘેરો ખબર હશે, ઘેરો ઘાલે એટલે શું, ચારે બાજુ જેમ ઓલું એનિમીનું જે મિલિટરી હોય ને ચારે બાજુ કરે છે, એમ આપણે શું કરીએ છીએ, પાંચે ઇન્દ્રિયના વિષયને એવો ઘેરો ઘાલીએ છીએ જાણે એક પણ ન છૂટવો જોઈએ, એટલી તૃષ્ણા અંદર. પણ એ કેવા છે, છે કેવા, મૃગજળ એટલે ઠંડુ પાણી હશે ગરમ પાણી, મૃગજળમાં મૃગજળની અંદર પાણી કેવું હોય, ઠંડુ હોય કે ગરમ હોય, હોય છે, જળ તો લખ્યું છે એટલે હોય જ છે, જળ તો લખ્યું છે. બકેટ ભરેલું કે બાલ્ટી ભરેલું કેટલું હોય, હોય છે, હોય છે, મૃગ જળ છે ને. જીવનમાં એક વિચારવા જેવું છે, આચાર્યદેવ આપણના અજ્ઞાન તરફ આચાર્યદેવને કેટલો ખેદ વર્તે, આપણને આપણા અજ્ઞાનનો ખેદ નથી વર્તો એ આચાર્યદેવને, કે અહીંયા એક જેને કે અનુભવ પામવાની નજીકમાં આવ્યો અને છતાં તારો અભિપ્રાય કાંઈ મચક નથી આવતો, એવો ને એવો અભિપ્રાય તને રહ્યા કરે છે. મૃગજળ જેવા વિષય ગ્રામને એ ઘેરો હાલે છે અને બીજાને પણ એ વાત કરે છે. એ પૂરી કરીને હવે છઠ્ઠી ગાથા ઉપરના એક દ્રષ્ટાંતમાં આવીએ. આમ કરીને એક જીવને કંઈક વિચાર તો કરી દે છે, ખરેખર આવું થાય છે આપણે, કોઈ એમ કહે ને કે ના મને કે જરાય દુઃખ નથી, કારણ કે હું ઈચ્છું એ મને મળે છે. કોઈક તો એવા હશે ને, ભલે આપણી જેવા નહીં પણ કોઈક તો હશે ને, ધર્મસી સંબંધને ધ રિચેસ્ટ પર્સન ઓફ ધ યુનિવર્સ હોય એને મળતું હશે ને, જે જો ને હોય એની પાસે પોતાનું જેટ જાવે, જ્યાં જવું હોય ત્યાં એ કેન સ્પેન્ડ એઝ મચ મની એઝ હી કેન, કરે કે ન કરે. આ ક્યારે પણ, આ ક્યારે પણ સ્ટેટમેન્ટ રોંગ છે. હું ઈચ્છું છું એ મળે નહીં, મળવા યોગ્યની ઈચ્છા કરું છું, રિવર્સ છે. આજે ગિવન એ ચોઈસ, આપણું ઘર કેવું જોવે, આપણને કેવું જોવે, ઇટાલિયન માર્બલ વાળું કે કેવું હતું, કેવું જોવે. અરે જો ઈચ્છા તો મારે તો સોનાનું ઘર જોવે છે, જો તમે તૃષ્ણા એટલી છે, પણ શું થાય એવું શક્ય નથી, તો કેવું કરીએ છીએ કે બેસ્ટ ક્વોલિટીનું, તો શું થયું છે, ઈચ્છા પ્રમાણે મળ્યું છે કે મળવા જેવીની ઈચ્છા કરી છે આપણે. અહીંથી સોનગઢ કેટલા કલાકમાં પહોંચ્યું, નહીં કલાક દિવસમાં, કેટલા કલાકમાં, ચલો કલાકમાં, ના ના એવું તો એક કેટલા કલાકમાં, ભાઈ ચાલો ફ્લાઇટમાં જશું પોણી કલાક, ભાવનગર કેટલે હેલિકોપ્ટર જશે, દુનિયા જ લેન્ડ થશે. ખબર છે કે એ શક્ય નથી, જે ક્ષણમાં પહોંચવાની અભિપ્રાય છે, ભાવના છે, પણ શક્ય નથી એટલે કરીએ. શક્યતાની કે તું ઈચ્છા કરે છે, ઈચ્છા પ્રમાણે તને વિષય નથી મળવા, તો તારું દુઃખ ક્યારે દૂર થવાનું. ઈચ્છા પ્રમાણે વિષય મળતો નથી તો મને હું સુખી છે એવો તું શબ્દ કેમ બોલી શકે છે. પણ ક્યારે પણ કે આપણે વિચાર, આપણે આપણા પરિણામની કોઈ એનાલિસિસ, કોઈ વિચારણા જ કરી નથી. આ આપણી એવી કલ્પના એ દોડે રાખીએ છીએ કે હું માનું છું એ બસ સાચું છે બધું. અરે હું માની સાચું કે સાચું એ મારે માનવાનું છે, આખી વાત ઊંધી થઈ ગઈ છે બધી. તો અહીંયા એ બહુ જ શરૂઆતની વાત કરીને હવે છઠ્ઠી ગાથામાં સોળમાં પાના ઉપર આવીએ. એમાં બહુ જ આ દ્રષ્ટાંતો ઘણીવાર મળશે આખા સમયસારમાં, અને એ બહુ જ વિચારવા જેવું છે, બહુ સિમ્પલ. અને આના ઉપરના તો ચિત્રો મૂક્યા છે ને, જેથી એક બહુ ઇમિડિયેટલી આપણને એક સમજાઈ જાય. લખાણ કરતાં ચિત્રો જોઈએ છે ને, ગેલેરીમાં જોઈ છે કે નહીં, આનું શું દેખાડ્યું છે. એમાં ગુરુદેવસિંહ આ જ્યારે આવે ત્યારે શું શબ્દો બોલતા હોય, નહીં ગુરુદેવ શિષ ક્યાં શબ્દ બોલતા, અડાયા કહેતા, અડાયા છાણા નહીં ખબર હોય, છાણા જુદા છે ને અડાયા જુદા કહેવાય. એ જે છાણ હોય એ એમને સુકાય, જેનું નામ અડાયા કહે, અને ઓલો એમાંથી લઈને થાપે એનું નામ છાણા. તો એમાં શું શું હોય, અગ્નિ હોય, તો અગ્નિ કોનો હોય, કોલસાનો હોય, પાંદડાનો હોય, લાકડાનો હોય, તૃણનો, સૂકા ઘાસનો હોય, લીલું ઘાસ, જે કાંઈ આવી રીતે છાણ અનેક પ્રકાર છે. તો અગ્નિ પણ અનેક પ્રકારની હશે, જેવો જેવો એ વસ્તુનો કલર હશે એવી અગ્નિ હોય. જેવી રીતે બ્રાઉન કલરનું લાકડું હોય તો અગ્નિ પણ કેવું હશે? એ બ્રાઉન હશે. પછી જે છાણા હોય એવી રીતે કોલસો કાળો હોય એનું અગ્નિ પણ કેવી હોય? કાળી હોય ને, એવું જ હોય ને. તો શું છે? જો એમાં સરસ શબ્દ વાંચે 16મા પાના ઉપર પહેલી જ લાઈનથી, વળી દાહના એટલે બળવાયોગ પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. ફરીથી, દાહ એટલે ફ્યુલ, જેને કહે બળવાયોગ પદાર્થ, એ લાકડા છાણા કોલસો એ બધા છે, અને એનો આકાર એ રૂપે આમ અગ્નિ એને બાળે છે તો તે અગ્નિને દહન કહે. અને તો પણ આવું હોવા છતાં પણ દેખાય છે તો એવું જ અગ્નિ આને બાળ, જેમ કોલસો હોય ને એને બાળ, તો એ અગ્નિ કેવી દેખાતી હોય? કોલસાના આકાર જેટલો ને એટલો, એની જેટલી જગ્યા હોય એમાં અગ્નિ આંખે બધે દેખાય ને. તો અહીંયા આચાર્ય દેખે તો પણ દાહ્યકૃત અશુદ્ધતા અત્યારે નથી. આ સિદ્ધાંત છે. શું છે? દાહ્યકૃત, દાહ્યકૃત એટલે જે બળવાયોગ પદાર્થ છે, કોલસો છે, એની અશુદ્ધતા નથી. એની અશુદ્ધતા નથી એટલે કોલસો કાળો છે એટલે એની અગ્નિ કાળી છે. કોઈ બ્રાઉન પદાર્થ કલરનો હશે એટલે અગ્નિ એવી બ્રાઉન કલરની થઈ જશે. ઓલો લીલા ઘાસ કદાચ હોય એટલા માટે કેવું થઈ જાય? લીલી અગ્નિ થઈ જાય? એવું નથી. સંબંધ છે એને બાળનાર એટલે દાહક દહન કહેવાય છે. બળે બાળે છે, દહન એટલે એને બાળે છે એમ કહેવાય છે. અને છતાં શું છે? અગ્નિ અગ્નિના સ્વરૂપને છોડતું નથી. આ રીતે વસ્તુનો આત્મા, આજે બધું દ્રષ્ટાંત આપ્યું ને ગુરુદેવસિંહ, કૂવો હોય ને એમાં પાણી હોય, સિંહ મોઢું જોવે છે તો એમાં શું દેખાય? ત્યાં સિંહ છે, એક અંદર ડૂબેલો એક સિંહ છે. દેખાય છે સિંહ? દેખાય છે? ના ના, રિફ્લેક્શન. ગુરુદેવ ચોખ્ખું કીધું, દેખાય છે. એના કરતાં વધારે ચકલી હોય છે ને. આપણા ઘરમાં અરીસો હોય અને એમાં ચકલી શું કરે છે? ચાંચ માર, કારણ કે અંદરમાં પણ એક ચકલી બેઠેલી છે, નાની છે, એટલે તો ચકલી ચાંચ મારે છે. એના જેવું આપણે ન કરીએ ને. આપણે તો બહુ જ ડાયા છીએ, બધા સમજવું છીએ, હોશિયાર છીએ આપણે. આચાર્યદેવ આ આપણી એક સામાન્ય દ્રષ્ટાંતથી આપણી અજ્ઞાનતાને જાહેર કરે છે કે તું કોઈ પણ જ્ઞેયને જાણતા એમ મય થઈ ગઈ કેમ માને છે? જે 19 ગાથા એ જ દેખાડી છે ને. ક્યાં 3 બોલ હતા એમાં 19 ગાથામાં? નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, ત્રણેયની. એ જાણે હું એ રૂપે અને એ મારા રૂપે, બે પરસ્પરમાં એક પણ માને. અને આનું નામ જ પરસ્પર એક માણું, એનું નામ એકત્વ છે, એકાકાર પણ છે. એ જાણે મારા જ્ઞાનમાં જાણી કહેવા છે આવી ચા છે, અને મારું જ્ઞાન જાણે એમાં પ્રવેશી ગયું છે. જેને કઈ ભૂલ કહીએ? જીવ તત્વ સંબંધી ભૂલ ને અજીવ તત્વ છે. હું અજીવ રૂપે થઈ ગયો અને અજીવ મારા રૂપે થઈ ગયા. તેમ અહીંયા ફરીથી આ દ્રષ્ટાંત કે દાયના આકારે થવા છે, બાયથી જોઈએ તો છે, એમાં એના આકારે થવાથી અગ્નિ બાળનાર, દહન બાળે, બાળે એની ક્રિયા છે ને, બાળવાની ક્રિયા, કારણ કે એના આકાર પણ એટલું એ ખરેખર એ અગ્નિનું એ અસ્તિત્વ નથી. દાયના આકારે, અને એક બહુ જ વિચારવા, જે અગ્નિને શેનાથી ઓળખવી છે? કોલસાને બાળે એટલે અગ્નિ છે કે અગ્નિ સ્વયં બાળવાના સ્વભાવથી છે? જે કોઈ અગ્નિને કેવી કહે છે? અગ્નિ શું કરે? બાળે. કોને બાળે? કોઈને, ઘણી વસ્તુને, અને એટલે અગ્નિ છે ને. તો અને આ રીતે સંબંધમાં નિરપેક્ષ સ્વભાવ સુધી પહોંચ્યું. શું થાય છે? એની સાથે કેવું થાય છે? સંબંધ થવા છતાં એમાંથી શું જુદો તારવી લેવો છે? જે 13મી ગાથામાં આવશે, 9 તત્વોમાં છુપાયેલી છે એમાંથી બહાર કાઢવી છે. 9 તત્વોની બહાર નહીં ગોતતો તો એમ. અહીંયા એ અગ્નિ એના આકારે થાય છે, દાયના આકારે થાય છે, અને છતાં તું કોને નહીં ભૂલતો? કોને નહીં ભૂલતો? અગ્નિના સ્વભાવને. અગ્નિ અગ્નિ રૂપે જ રહી છે. કાળા કોલસાને બાળે, બીજાને કોઈને બાળે છે ને, તો પણ દાયકૃત, દાયકૃત એટલે કાળો કોલસો અગ્નિને કેવી કરી દે? કાળી કરી દે. ચાલો એ કરતા, ઓલું અરીસો બહુ સિમ્પલ છે. અરીસાની સામે કાળો કોલસો પડ્યો છે, અરીસો કેવો થયો છે? ફરીથી ધીરેથી ના પાડવાનું, પછી પહેલા અહીંયા 12 કોલસો પડ્યો છે અને અહીંયા અરીસો છે. અરીસામાં શું દેખાય, કાળાપણું દેખાય છે કે સફેદપણું દેખાય છે? સામે શું છે, કેવું દેખાય, કેવું દેખાય? સફેદપણું દેખાય. તો કેવું દેખાય, કાળું દેખાય ને? તો કોલસાએ અરીસાન કાળો કરી દીધો કે નહીં? નહીં. કેવી રીતે દેખાય? તો ચોખ્ખું દેખાય છે. સામે સામે 12માં અગ્નિ હોય અને અહીંયા અરીસો છે, તો અંદર શું દેખાય? અરીસામાં શીતળતા દેખાય કે ઉષ્ણતા દેખાય? ના, દેખાય તો આંધળા છે, ન દેખાતું હોય તો શું દેખાય? સામે અગ્નિ છે, અહીંયા અરીસો છે, એમાં દેખાય શું? ન્યા શું છે, કે શીતળતા દેખાય છે કે ઉષ્ણતા દેખાય? ત્યાં અગ્નિ એ અરીસાની અંદર, જેને ઓલો નાનું બાળક જેને અવિવેક વિવેક નથી કર્યું એવું કરશે અને જે સમજવું હશે એ અગ્નિનું પ્રતિબિંબ છે, પણ અરીસાએ પોતાનો સ્વભાવ છોડીને ઉષ્ણરૂપ નથી. એમાં શું દેખાશે આપણને? અગ્નિનું પ્રતિબિંબ દેખાશે તમને, પણ અગ્નિના સ્વભાવનું ત્યાં ગ્રહણપણું નથી, કારણ કે અરીસાએ પોતાના સ્વચ્છ સ્વભાવને ક્યારેય છોડતું નથી. પોતાના સ્વભાવને છોડે નહીં અને પરભાવને ક્યારેય ગ્રહણ ન કરે એ વસ્તુનું સ્વરૂપ છે અહીંયા. પણ શું અજ્ઞાનતા, એ શું કહે ગુજરાતીમાં, શું કહીએ? અજ્ઞા એ દાટ વાળો, જેમ કે ને મોહે અજ્ઞાનતા એ દાટ વાળો. ભિન્ન પદાર્થોમાં ભિન્નતાને ન જાણતા એકાકારપણું માની લઈએ છીએ. જીવનમાં ચોક્કસ છે, એમાં એનું એક બિંબનું પ્રતિબિંબ છે અને એ પણ પ્રતિબિંબ ક્યારે દેખાશે છે એવું ક્યારે લાગશે? બિંબની સાપેક્ષતામાં જોશું, અરીસાથી જોશું તો એમાં શું દેખાશે આપણને? અરીસાનું જ સ્વચ્છતાનું પરિણમન દેખાશે. પણ એકાકાર જે છે ને બહિર્મુખ દ્રષ્ટિ છે અને એટલા માટે જ્ઞેયાધીન જ્ઞેય લુબ્ધતા હોવાથી જ્ઞાનને પણ જ્ઞેય સાપેક્ષ માનીએ છીએ. જ્ઞાનને જ્ઞાનના જાણવાના સ્વભાવથી નિરપેક્ષપણે કેમ ન જાણતા આપણે? કોઈ પણ પદાર્થને એના સ્વરૂપથી જાણવું એ જ પદાર્થની સાચી ઓળખાણ છે. તો અહીંયા અગ્નિનું દ્રષ્ટાંત, બાળવું એનો સ્વભાવ છે, એને ગમે તેને બાળે એનાથી કાંઈ જ્ઞેયથી એનામાં કાંઈ અશુદ્ધતા આવતી નથી. એવી રીતે દ્રષ્ટાંત આપ્યું, જ્ઞેયાકાર થવાથી તે ભાવને, અહીંયા ભાવ એટલે મૂળ ગાથામાં જે શબ્દ કેવો વાપર્યો છે, જ્ઞાયક ભાવ, એને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. તેને નથી એટલે કોને નથી? જ્ઞાયકને નથી. જ્ઞાયકને નથી એટલે મને નથી. અને આનાથી એક બહુ સરસ સિદ્ધાંત શું સમજવો છે, ગુરુદેવશ્રી તો બહુ સૂક્ષ્મતા સુધી લઈ જાય. આપણે આપણા જીવનમાં શું છે, આજે ક્ષમાનો દિવસ છે, ક્રોધથી રહી બધી વાત આવી હતી ને, કે કોઈ મને આવીને શું કરે છે, મારું પદ લઈને સુખી થાવ, મને દુઃખી કરીને થાવ, બધી રીતે બધું કર્યું છે. અહીંયા મને કોઈનું જ્ઞાન થાય છે પણ મને એમાં ક્યાંય નુકસાન થતું નથી. શું છે, જ્ઞેયકૃત અશુદ્ધતા નથી એટલે શું છે, કોઈ પણ બાહ્ય પદાર્થોનું શું થાય છે, મને જ્ઞાન થાય છે પણ એમાંથી મનમાં કોઈ અશુદ્ધતા વિરુદ્ધતા મલિનતા કાંઈ મને નથી આવતી. અરે એકવાર એવા જ્ઞાન ભાવમાં રહેશું તો કોના પ્રત્યે દ્વેષ કરવો છે અને કોના પ્રત્યે રાગ કરવો છે. મારા જ્ઞાનમાં એ શું છે, અરીસાને માટે શું સારું, કોલસો સારો કે હીરો સારો? હીરો સારો. હીરો હોય તો જરા વધારે ચડકાટથી એને પ્રકાશે અને કોલસો હોય તો થોડો મંદ થઈ ઝાંખું થઈ જાય. હું કેવો છું, જ્ઞાન અરીસો છું. કોઈ પણ જ્ઞેય આવીને મારા જ્ઞાન સ્વભાવને વિચલિત કરી દે, એમાં મલિનતા લાવી દે, અશુદ્ધતા લાવી દે એવું ક્યારેય બનતું નથી. અને આવું જ્ઞાન કોને હોય છે, પરમાત્માને હોય, મુનિરાજને હોય કે જ્ઞાનીને હોય, કોને હોય આવું જ્ઞાન? કોની પાસે છે? તારી પાસે પણ એવું જ જ્ઞાન છે. એ જ્ઞાનને તો પ્રયોગ નથી કરતો, જ્ઞાનને જ્ઞાન રૂપે નથી સ્વીકારતો, જ્ઞાનને જ્ઞેય સાથે ભેળસેળ કરી દે છે. એ આગળ સરસ દ્રષ્ટાંત આવશે. હાથી શું કરે છે, ચૂરમું અને ઘાસને બેને, એમ અહીંયા આપણે શું કરીએ છીએ, જ્ઞાન અને જ્ઞેયની શું કરવી જોઈએ, ભિન્નતા કરવી. ક્યારે કરવી જોઈએ? જાણવાના સમયે. કોઈ એમ કે ના હું ભેદજ્ઞાન ક્યારે કરીશ, કે મને કોઈ નહીં જણાય ત્યારે હું ભેદજ્ઞાન કરીશ. નહીં નહીં, એવું બધું જાણીએ તો રાગદ્વેષ થઈ જ જાય, એની કરતાં ન જાણીએ સારું. એ તો બરાબર છે ને, તમે સરસ મજાનું એવું ખાવાનું લાવ્યા, ડિલિશિયસ ફૂડ લાવ્યા, કે મારે આજે ઉપવાસ હતો તોય પણ શું થઈ ગયું, બરાબર થયું કે ને? તમે દૂર લઈ જાઓ પછી મને આ જૈન દર્શનને એમ નથી કહેતું, જ્ઞેયો વચ્ચે પણ તું જ્ઞાયકપણે રહી શકે છે. તું અરિયન પરમાત્માના વૈભવની સામે તો આપણું કાંઈ જ નથી, અને છતાંય એમને કેટલું થાય છે, કેટલો રાગ થાય છે. જીવનમાં જ્ઞેયથી નતવાન, તું તારા જ્ઞાન સ્વભાવને બોલી જાય છે એટલે જ્ઞેયમાં મમત્વ કરે છે. તું તો તારી પાસે તારો જ્ઞાન સ્વભાવ એ ભરેલો છે, તો એ હંમેશા કોને યાદ કરજે? જ્ઞાયકને યાદ કરજે. પૂજ્ય બેનસી પાસે તારો એક ફેવરેટ શબ્દ હતો, કાંઈ પણ આવે તો શું કરવાનું? જ્ઞાયકની રુચિ કરવી. ગુરુદેવજીએ બધું કીધું છે, જ્ઞાયક અને રુચિ બે શબ્દો. પણ શું થાય? પોતે પોતાના મૂળ અસ્તિત્વને ભૂલી ગયો છે. જ્ઞાયકપણું, જ્ઞાતાપણું એ મારો મૂળ સ્વભાવ છે, એને ભૂલી ગયા હોવાથી જ્યાં જ્યાં જ્ઞેય જણાય ત્યાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરી બેસે. આ રીતે છઠ્ઠી ગાથાનો તો છે, એનો સિદ્ધાંત તો બહુ ઊંચો છે, છતાં સામાન્યપણે આપણે લીધું. હવે આઠમી ગાથાનો સરસ દ્રષ્ટાંત તો બહુ જ, કોના માટે ખાસ તો આઠમી ગાથાનો દ્રષ્ટાંત કોના માટે? આપણી પોતાની છે એને માટે આચાર્યદેવ દ્રષ્ટાંત લઈ આવ્યા. 2000 વર્ષ પહેલાં કુનકુન આચાર્યદેવ ને અમરચંદાચાર્ય 1000 વર્ષ પહેલાં શું લઈ દઉં કે એક કેવો હતો? એક મ્લેચ્છ હતો, અનાર્ય હતો. એનું બધું નગરી હતી, ગામ હતું, અથવા તો કોઈ નગરીની અંદર એનો એ એરિયા હતો. એમાં કોણ ચડી ગયું? બ્રાહ્મણ ચડી ગયો. તો સામે એક સરસ સજ્જન જેવો ભોળો સરસ લાગતો હતો, એને બ્રાહ્મણે શું કર્યા? આશીર્વાદ આપ્યા. શું આપ્યા? સ્વસ્તિ આપ્યા. હવે ઓલતાને તો કાંઈ સંસ્કૃત આવડે નહીં, અને સ્વસ્તિને એટલે શું શું અર્થ છે? એવું બધું ક્યાંથી નીકળે એમાંથી? બધા બોલી તો લીધું તારું અવિનાશી કલ્યાણ, સ્વસ્તિમાંથી એવું ક્યાં? આમ તમે કહો તો દોરી દઈએ, પણ એમાંથી શું આવે એવું? સુ અસ્તિ, તારું જેવું અસ્તિ છે એવું પ્રણમન થા. શું છે? સુ અસ્તિ, તારું જેવું હોવાપણું. મારું કેવું હોવાપણું છે? શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર રૂપનું મારું પણ જેવું અસ્તિ છે એવું પ્રણમન થાવ, તેનું નામ શું કહેવાય? સ્વસ્તિ. સુ અસ્તિ અને એટલું આવે છે તારું અવિનાશી કલ્યાણ. સુ એટલે સારું, કલ્યાણ, અને અસ્તિ એટલે અવિનાશી. હોવાપણું આવ્યું ને, અસ્તિ એટલે હોવાપણું, અને એનું નામ શું આવ્યું? અવિનાશી. અને સુ એટલે સમ્યક, સાચું, કલ્યાણ. તો તારું અવિનાશી કલ્યાણ. હવે સારો શબ્દ તો આપ્યો, અલાને કાંઈ ખબર નહીં, એટલે ઓલો જે હતો મલેસી મોઢું બગાડીને, ના એ પછી નહીં, પહેલાં હજી તો હજી એટલું પૂરું છે, એ ચાલ્યો જાય છે ને. ના એટલે પણ કાંઈ ન સમજાય તો અમે શું કરીએ? પછી મોઢાનું જેને કહે ને ઇમ્પ્રેશન છે, એ ખબર પડી જાય અંદરમાં કેવું લાગ્યું. અને એનું ચિત્ર જોવું હોય તો ફરીથી એક વાર જોજો તમે, એમાં ભાવોમાં કેવો ફરક એક પછી એક દેખાડ્યો છે. શી આ એક સમયસારના દ્રષ્ટાંતોનું લઈને એટલા માટે કે એ ચિત્ર ઉપરથી આપણને એક શું થાય છે, બહુ ક્લિયર વિઝન આપણને એક મળે, ખબર પડે. એટલા માટે કે એ નથી સમજાતું અને છતાં, અને જ્યાં ખરેખર સમજાય છે ત્યારે એનું રિઝલ્ટ શું આવે છે? આંખમાંથી આંસુ આવે છે, હર્ષના આંસુ આવે. શું આ રિઝલ્ટ છે? આંખમાંથી જો હર્ષના આંસુ ન આવ્યા તો સમજી લે હું ન સમજ્યો. હજી માની તો બેસીએ છીએ, બધું ખબર પડી ગઈ, સમયસારની કઈ ગાથાને શું છે બધું. અંદરમાંથી એક અંતરંગના હર્ષના, અંતરના એક ઉલ્લાસના, ઉમંગના પરિણામ આવ્યા, અને આંખમાં આંસુ ક્યારે આવશે? ભાવોની ઉત્કર્ષતા આંસુ રૂપે દેખાઈ આવે છે. એ ચાહે શું દુઃખની પીડાની હો કે આનંદની હો, અને જ્યારે પણ ઉત્કર્ષતા હશે ને ત્યારે વાણી બંધ થઈ જશે. વિચારી જવું એમ, અહીંયા એ જ નથી સમજતો. જો વાંચવું હોય તો વાંચી જ લઈએ. ચલો આપણે 19મા પાને વાંચીએ, નીચેથી 3 લાઈન. અથવા તો પહેલેથી ઓલું સિદ્ધાંત નહીં, છેલ્લે પહેલેથી ટીકા જ લઈએ. જેમ કોઈ મ્લેચ્છ ને કોઈ બ્રાહ્મણ સ્વસ્તિ એવો શબ્દ કહે છે, છે ટીકાની પહેલી લાઈન 19મા પાને. શબ્દો આપ્યો સસ્તી. હવે ત્યારે તેમલે જ એ શબ્દના વાચ્ય વાચક સંબંધના જ્ઞાનથી રહીત હોવાથી શું આવ્યો? પહેલો શબ્દ કયો આવ્યો? આ જો અજ્ઞાન, જ્ઞાનથી રહીત એટલે કે અજ્ઞાન, અને અજ્ઞાનતાથી જ દુઃખી છીએ આપણે. તો એને શું જ્ઞાન નથી, શું શબ્દ છે? શબ્દ તો એને સાંભળો, કયો શબ્દ સાંભળો? સ્વસ્તિ. ત્યારે એમ ન કીધું ના બીજી વાર તમે કહો, મને નહોતું ધ્યાન ને મારું એમ નથી. એને સ્વસ્તિ શબ્દ કીધો, એને શબ્દ તો સાંભળો, શબ્દ વાચક કેનાર એ તો ગ્રહણ થયું, પણ ગ્રહણ કોનું જ્ઞાન હતું? શબ્દનું જ્ઞાન કે એના ભાવનું વાચ્યનું જ્ઞાન? કોનો જ્ઞાન, ક્યાં જ્ઞાનનો અભાવ છે? વાચક શબ્દનો કે એના વાચ્યનો? વાચ્યનો. પણ એ વાચક પકડાણું એ શું કહેવા માગે છે, એ વાચ્ય પ્રયોજન એ ખબર ન પડી, અને છતાં પણ અંદરમાં ભાવ શું લો? કંઈક કંઈક મારા હિતની વાત, કંઈક મારા માટે સારી વાત કીધી છે, અને તેથી શું થાય છે? જો આ બહુ જીવનમાં વિચારવા જેવું છે. ગુરુદેવસિંહની વાણી સાંભળીએ છીએ, શું પકડાય છે? ઘણાને તો શું છે નહીં ને, ના ના ઉપયોગ તો ત્યાં ઓલાને 10:30 ટાઈમ આપ્યો છે ને, વહેલો મોડો નહીં થાય, આપણે પહોંચ્યું કે નહીં, એની માટેની એ વાત નથી. પોતે ઉપયોગપૂર્વક એકાગ્રતાપૂર્વક સાંભળે છે, વાચકનું ગ્રહણ થાય, આ બહુ જવાબદારી છે. અને વાચક ગ્રહણ નથી થતું ને ઉપયોગ ભટકે તો ખરેખર ખરેખર એ શ્રોતા પણ નથી. ખાલી કર્ણેન્દ્રિયથી ગ્રહણ કરવું એ શ્રોતા નથી, સમયસાનો શ્રોતા ન હોય. એનો શ્રોતા તો એવો હોય કે સાંભળ્યા પછી પરિચયમાં પહોંચીને અનુભવ કરી લઈએ. તો શબ્દનું તો ભાવની ન ખબર હોય હજી શક્ય છે, પણ પહેલું તો નિશ્ચિતપણે શું થવું જોઈએ? શબ્દનું ગ્રહણ તો થવું જ જોઈએ. તો વાચકને ગ્રહણ કરે છે, પણ વાચ્ય છે એના, તો વાચ્ય વાચક સંબંધના જ્ઞાનથી રહીત એટલે કે આ વાચક એ કોને બતાવે છે, એ વાચ્ય એ કોણ છે? અને એટલા માટે જે આગળ શબ્દ હતો ને છઠ્ઠી ગાથામાં શું હતો, કોનો હતો પ્રશ્ન? વાચક માટેનો હતો કે વાચ્ય માટેનો હતો? વાચ્ય માટેનો, કે એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ વાચક તો મળી ગયું, આપે કીધું એક નાયક ભાવ છે તો કીધું, પણ એનું વાચ્ય. અથવા પાંચમી ગાથામાં કીધું ને કે પરમ ગુરુ કોણ? સર્વજ્ઞ દેવથી માંડીને ક્યાં સુધી? અમારા ગુરુ પર્યંત. શેમાં નિમગ્ન હતા? નિર્મળ વિજ્ઞાન ગંજે આત્મા. શબ્દનું વાચકનું તો ગ્રહણ થયું, પણ એના વાચ્યની ખબર નહોતી, તો એ સંબંધીનો પ્રશ્ન હતો. તો અહીંયા શબ્દના વાચક, ફરીથી વાચક અને વાચ્ય ખબર પડે કે ન પડે? જેમ આપણે એક શબ્દ સાંભળો ખુરશી, તો ખુરશી ત્રણ અક્ષરનો બનેલો એક શબ્દ. હવે આપણે કોને, આપણી પાસે શું આવ્યું? શબ્દ આવ્યો. શબ્દથી આપણે પરિચિત હોવાથી તરત જ આપણે ક્યુ વિઝ્યુલાઇઝ કરીએ છીએ, શું આપણા ખ્યાલમાં શું આવે છે? કે ચાર જેના પાયા છે, જે બેસવામાં કામ લાગે એવી ખુરશી તરત જ ખ્યાલ આવે. કારણ કે આપણે કોનાથી પરિચિત છીએ? એ વાચ્યથી. શબ્દથી પણ પરિચિત છે અને એના વાચ્યથી પણ. અહીંયા શું ખામી છે? અહીંયા શું ખામી છે? પહેલા તો વાચકથી જ આપણે પરિચિત થતા નથી, કારણ કે પહેલું શું આવી જાય છે? ન સમજાય. એ તો વાતો છે, પ્રેક્ટિકલ તમારે વાત કરવાની. ભલે તમે બધું કહો, પણ અમે બહુ જ મહેનત કરીએ, બહુ જ મહેનત. એને કે જેમ સ્કૂલમાં એક, ચાલો આપણે લઈએ ઇન સ્ટાન્ડર્ડ, એક સ્ટાન્ડર્ડની અંદર 365 દિવસ હોય ને ઇન યર, એમાં કેટલા દિવસ જતા હશું? મન થાય ત્યારે અઠવાડિયું 10 દિવસ જ જતા હશે, નહીં તો કેટલા? રોજ તો ન જાય, હોલિડે હોય, વેકેશન હોય, બધું. ચાલો કમસે કમ 12 મહિનામાંથી કેટલા મહિના જતા હશે? ચાલો 10 મહિના, 6 મહિના લ્યો, 6 મહિના. 6 મહિનામાં એક દિવસના 24 કલાકમાંથી કેટલા કલાક અહીંયા? એક જ કલાક આવવાનો છે, ત્યાં કેટલા કલાક જશું? 6 કલાક. ચાલો 6 કલાક જાય, પછી 6 કલાક જઈને ઘરે આવીને, હવે તો કદાચ હોમવર્ક છે કે નહીં ખબર નહીં, પહેલાં તો તો શું હતું હોમવર્ક, ને તો અત્યારના પ્રાઇવેટ ટ્યુશન તો હોય જ ને, થર્ડ ને ફોર્થ સ્ટાન્ડર્ડથી હોય ને, તો ત્યાં કોઈ દી કંટાળો આવ્યો? છ મહિના મેક્ઝિમમ, એટલે કહું મિનિમમ છ મહિના કહું, એમાં પણ છ કલાક સ્કૂલમાં, પછી ટ્યુશનના કલાક, અને ત્યાં નજીક કરીએ કે દૂર? ત્યાં કમ્પ્લેન શું કરીએ ના, મને મારા નેક્સ્ટ ડોર જ મારે ક્લાસ જોયો ને, નહીં તો જ્યાં હોય ત્યાં. આ સારું, ત્યાં બધું જ્યાં હોય ત્યાં હું પહોંચીશ, અને અહીંયા મારે શું થાય છે, મંદિર દૂર લાગે છે. ઓલું સ્કૂલ ફેવરેટ મારી સ્કૂલ છે, કોલેજ છે, એમાં ભલે ટ્રેનના ધક્કા ખાઈને પણ હું બહુ જીવનમાં એક મૂળ પાયો જ્યાં આજ સુધી જો ચેન્જ નહીં થાય, મને મરતા જેવી તકલીફ આવશે તો પણ હું તત્વ સાંભળવા જઈશ. એવી રૂચિનો જો પાયો પહેલો બંધાશે તો આ તત્વ પરણવાનું છે. બાકી કોઈ જીવનમાં માની લઈએ કરતા, બાપ દાદા કરતા એટલે કરીએ છીએ ને, ગુરુદેવ જેવા મળી ગયા મહાપુરુષ જો તને લાગતા હોય તો એને કહેલું કેમ નથી માનતા? આપણે ગુરુદેવશ્રી તો કહેતા ચાર ચાર કલાક દરરોજ સ્વાધ્યાય જો મિનિમમ, અરે કમસે કમ એક કલાકનો તો પ્રયત્ન કેમ નથી કરતા? મને આયુષ્ય ક્ષય થશે એની ચિંતા નથી, મને તત્વ કેમ ન સમજાતું એની પહેલાં ચિંતા થવી જોઈએ. તો એવું સુંદર આપણને એક અવસર મળ્યો છે. આ સમયસારના દ્રષ્ટાંતો પણ એટલા સરસ છે, આપણે થોડું એનાથી આ રીતે જે જે છે એ રીતે એની રીતે આગળ વધતા.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
ખાસ મુમુક્ષુભાઈ બહેનોને ખાસ ખાસ વિનંતી કરવામાં આવે છે કે ચાલુ ગુરુદેવશ્રીના પ્રવચન અને હેમંતભાઈના સ્વાધ્યાયમાં કેટલા બધા મુમુક્ષુઓના ફોન, મોબાઈલ ફોન વાગે છે, તો ખાસ વિનંતી કાં તો સાયલેન્ટ મોડ ઉપર રાખી દો, વાઇબ્રેટર ઉપર રાખી દો, અથવા સ્વિચ ઓફ કરી દો. કમસે કમ 12 દિવસ માટે તો આપણે અસાધનાથી બચીએ. તો ખાસ વિનંતી કરવામાં આવે છે, પ્લીઝ આનું પાલન કરશો. અશરીરી સિદ્ધ સને પ્રાપ્ત વૃષ્પાદિ માર્ગ પર ચોવીસ જીનેન્દ્ર ભગવાન નોમ જય હો. વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન સમોસરમાં શોભાયમાન શ્રીમંદ રાધી અજીતવેરે પરંત વિશ્વિરમાન જીનેન્દ્ર ભગવાન નોમ જય હો. અદ્ય જૈન મંદિરમાં જયવંત અને બિરાજમાન અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાન નો જય હો. શ્યાદવાદ અને કાનમય મુદ્રિત દ્વાદશમય પરમાગમ સમય સારજી સમસ્ત જીનવાણી મહાત્નો જય હો. ભારત ક્ષેત્રમાં સદધર્મની વૃદ્ધિ કરનાર હાલતા ચાલતા શિક્ષમ ભગવાન શ્રી કુંકુંદ આચાર્ય દેવ આદિ આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો જય હો. લાખો કરોડો ભક્તોના તાણહાર અમ ભક્તોને મોહ નિંદામાંથી જગાડનાર અનંત અનંત ઉપકારી પ્રાતસ્મરણી શ્રી કહાન ગુરુ દેવનો જય હો. પ્રસન્નતિ ધન્યાવતાર પૂજ્ય ભગવતી મહાત્નો જય હો. અમૂલ્ય તત્વના વિચારક આત્મસિદ્ધિના પ્રદાતા પરમ કૃપાળુદેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. શ્રી પરમ વિતરાગ સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. પર્વાદિરાજ પર્યુષણ પર્વનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે ઇસ કે લિયે જિન વાણી મા કો વંદના સતબાર હે. બરોદવાદ અસાંગમય પરમ મિત્ર શ્રોદાતા સમસ્ત જીનવાણી માતનો જય હો.